તારીખ 3/12/1997 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 5 અને 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 209
આપણે સ્વાધ્યાય ચાલતો હતો એમાં એ વાત ચાલી હતી છેલ્લી દ્રવ્ય ગુણ પર્યાયને યથાર્થ અનુભવવા એ જ અનુભવ છે યથાર્થ જાણવા એમ નથી લીધું યથાર્થ અનુભવવા તો દ્રવ્યનો અવલંબન છે અનુભવમાં કે આ હું આ હું આ હું આ હું પર્યાયમાં વેદન છે એનો યથાર્થ અનુભવ છે ગુણને શક્તિ રૂપે જાણે છે અને પર્યાયને વ્યક્તિ રૂપે જાણે છે અનુભવ કાળે વિશેષ અનુભવ કાળે દ્રવગુણ પર્યાયનો અનુભવ જ્ઞાન યથાર્થ થાય છે અનુભવ પહેલા દ્રવગુણ પર્યાયનું જ્ઞાન આગમ અનુસાર હોય તો પણ તે યથાર્થતાને નામ પામતું નથી આગમ અનુસાર સાચું હોય પણ યથાર્થતા જુદી વાત છે યથાર્થતા એટલે શું યથા એટલે જે અર્થ નામ પ્રયોજન જે પ્રયોજનપણે તેનું જ્ઞાન થવું જોઈએ તેવું પ્રયોજન ન થાય તો તેને યથાર્થતા નામ નથી મળતું બહુ ભાગ શાસ્ત્રના અભ્યાસી જીવો આ વિષયમાં ભૂલ કરતા હોય છે કે પોતાની સમજણ આગમ અનુસાર બરાબર લાગે સૌક્ષમ જ્ઞાનમાં એટલે એમ લાગે કે મારું જ્ઞાન સાચું છે પણ જ્ઞાન સાચું હોવાનું એક વાત છે જ્ઞાન યથાર્થ હોવું તે બીજી વાત છે સાચું એટલે એપેરન્ટલી વિરુદ્ધતા કે વિપર્યાસ નથી દેખત રીતે એમાં ભૂલ વિપરીતતા એવું ન દેખાય આગમ કહે છે એમ જ હોય પણ તેમ છતાં એ પ્રકારનું પરિણમન ન હોય અનુભવન ન હોય તો તે યથાર્થ નામ પામતું નથી એટલે સમજણ અને અમલીકરણ બે સાથે મળે ત્યારે એની યથાર્થતા છે સમજણની નહીતર સમજણ અધર રહી અનુભવ વિપરીત ચાલે છે દ્રષ્ટાંત લઈએ કે આપણે બધા સ્પષ્ટ જાણીએ છીએ કે પરદ્રવ્યથી પરમાણુ જળ એનાથી આત્મા ભિન્ન છે એટલે શરીરથી આત્મા ભિન્ન છે કેમ કે શરીર પરમાણુનું બનેલું છે આપણો આત્મા અને શરીર બે જુદા જુદા છે અને પ્રત્યક્ષ રોજ એ તો બધા જુદા થઈ જતા જોવામાં આવે છે શરીરનો છેલ્લા સંસ્કાર પણ થઈ જાય છે અને આ રોજની બિના છે એટલે શરીર અને આત્મા જળ ચૈતન્યની ભિન્નતા બહુ સહેલાઈથી સમજાય છે બરાબર યુક્તિના અવલંબનથી કે જુઓ આ મરી ગયો અંદરથી ચેતન ચાલ્યો ગયો જ્ઞાન સાચું છે સમજણ સાચી છે કે જળ ચૈતન્યની ભિન્નતા છે પણ પોતાને કાંઈ થાય સાતા સાતા એટલે મને થયું એ અનુભવ જૂઠો છે એટલે જ્ઞાન સાચું હોવા છતાં અનુભવ વિપરીત કામ કરે છે માટે એ સમજણને યથાર્થ એમ કહી ન શકાય આ ફરક છે યથાર્થ સમજણ શરૂઆતથી અમલીકરણમાં ના પ્રયત્નમાં આવે છે સમજણ જો પહેલેથી સ્વલક્ષી યથાર્થ હોય તો સમજણ થતાં તે જીવ સમજણ અનુસાર અમલીકરણ કરવું એવા પ્રયાસમાં લાગે છે અને જેની પરલક્ષી સમજણ હોય છે એને સમજાયાનો સંતોષ હોય છે કે પહેલાં મને નહોતું સમજાતું ને હવે બરાબર સમજાઈ ગયું, એટલે પૂર્ણ વિરામ મૂકે છે ત્યાં. જે અમલીકરણ કરે છે એને ભાન છે કે હું સમજો તેથી શું થયો, પરિણમન કેમ ઉલટું ચાલે, મારી સમજ પ્રમાણે પરિણમન ચાલવું જોઈએ. મારી સમજ અને પરિણમન એટલે અનુભવમાં જે અંતર છે એ અંતર મારે તોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવી સમજણથી જે અમલીકરણ ચાલે છે એ સમજણની યથાર્થતામાં આવી ગયો છે એમ લેવું. બાકી તો બધા વિદ્વાનો દ્રવગુણ પર્યાયનું બરાબર સમજે છે આગમ અનુસાર. આગમ અનુસાર ન સમજતા હોય એની ચર્ચા કરવી નથી, પણ જે બરાબર સમજે છે તો સમજે છે, એટલે તેથી કાંઈ જ્ઞાન યથાર્થ થતું નથી. આપણે એક બીજો દાખલો લઈએ. પ્રમાણ જ્ઞાનની વ્યાખ્યા એવી છે કે દ્રવ પર્યાયનો યુગપત અનુભવને પ્રમાણ જ્ઞાન કહે છે. દ્રવ અને પર્યાયના યુગપત અનુભવને પ્રમાણ કહે છે. યુગપત એટલે એક સાથે, યુગપત એટલે એક સાથે સાયમલ્ટેનિયસલી. તો એવી વ્યાખ્યા વિદ્વાનોને આવડે છે, પણ તેથી એનું જ્ઞાન પ્રમાણ નથી થતું. એ જ્ઞાન પ્રમાણ કહી શકાય નહીં. સમ્યક જ્ઞાન પ્રમાણ ક્યાં છે કે જેમાં પોતાના દ્રવ પર્યાયનો યુગપત અનુભવ છે, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. સુગાનીજીના શબ્દોમાં કહીએ તો દ્રવ પર્યાય કા એક સાથ અનુભવ હોના યથાર્થ. અથવા જ્યારે જ્યારે પોતે કંઈક વાત કરે છે ત્યારે એમ કહે છે કે દ્રવ પર્યાય કા એક સાથ અનુભવ ઇસમે હોતા હૈ, એમ કરીને એ વાત સાથે લઈએ છે પ્રમાણ જ્ઞાનની પોતે. પણ એ અનુભવની વાત છે, વિચાર જ્ઞાનના સમજણની વાત નથી. પણ અનુભવ સાથે, અનુભવ અનુભવ હોવો જોઈએ. એવા અનુભવથી પંચ પરમ ગુરુ થયા અને થશે. જે પંચ પરમેષ્ઠી છે એ સ્વાનુભવનું ફળ છે. સ્વાનુભવ કરતા કરતા એ પંચ પરમ ગુરુ થયા ભૂતકાળમાં અને થશે ભવિષ્યમાં. તે પ્રસાદ, તે પ્રભાવ અનુભવનો છે. પંચ પરમ ગુરુ અનુભવના પ્રસાદથી, અનુભવના પ્રભાવથી થયા છે. અરિયંત સિદ્ધ પણ એ અનુભવ આચરણને સેવે છે. સ્વરૂપ અનુભવમાં આનંદ ગુણનો સર્વરસ આવે છે, એમ કરીને અનુભવની મહિમા કરે છે. પછી આત્માના જે ગુણો છે એમાં કારણ કાર્યનું એમણે એક આખું પ્રકરણ લખ્યું છે, એ જાણવાનો વિષય છે, એટલે આપણે અત્યારે નથી લેતા. હવે પેજ નંબર 6 ઉપર આવીએ છીએ. 5 પેજ સુધી એમણે કાર્યકારણ લીધું છે. તો છેલ્લે એમ લીધું કે ઇત્યાદિ અનંત વિશેષણનો જ્ઞાની અનુભવ કરે છે. અનુભવના કાળમાં અનંત ગુણનો રસ અનુભવ ગોચર થાય છે. એવું નિજ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન કેવી રીતે થાય તે કહેવામાં આવે છે, એમ કરીને હવે 6 પેજ ઉપર એ વાત કરશે. આ નીચેના પેરેગ્રાફ ભેદ જ્ઞાનનો વિષય છે. ઉપરમાં પણ થોડીક મહત્વની વાત કરે છે પહેલા પેરેગ્રાફમાં કે પ્રથમ અનાદિથી ચાલ્યો આવતો પરમા અહમ રૂપ અથવા મમરૂપ મિથ્યાત્વનો નાશ કરે. મિથ્યાત્વ કોને કહ્યું? કે પરમા પોતાપણું એવો જે ભાવ, તે મિથ્યાત્વ છે. જ્ઞાનની મુખ્યતાથી એને અજ્ઞાન કહીએ, શ્રદ્ધાની મુખ્યતાથી એને મિથ્યા શ્રદ્ધા કહીએ. એ પહેલા કરવો, પહેલા કરે, પછી પરરાગરૂપ ભાવનો વિધ્વંસ કરે. એટલે જે પરભાવ છે, રાગાદી ભાવ છે, એનો પણ નાશ કરે. એટલે પહેલા દર્શનમોહનો નાશ કરે, મિથ્યાત્મનો નાશ કરે એમાં, પછી રાગરૂપ ભાવનો વિધ્વંસ કરે એટલે ચારિત્રમોહનો નાશ કરે. જ્યારે પરરાગ મટે સર્વથા, ત્યારે વિતરાગ થાય. હવે એક વાત મહત્વની લખી છે એમણે, કે જ્યારે પરપ્રવેશનો અભાવ થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય. આ વાત જરા સમજવા જેવી છે. પરપ્રવેશનો અભાવ ભાવ થયો ત્યારે શું થાય છે? જીવ પર પદાર્થને જાણતા પરનો પ્રવેશ ભાવ અનુભવ ગોચર કરે છે. જેમ કે અગ્નિને જાણતા અગ્નિની ઉષ્ણતા મારામાં પ્રવેશે, શીતળતાનો અનુભવ કરતા ઠંડી મારામાં પ્રવેશે. આવું જે ભ્રાંતિગત પર વેદન, ગરમીનો વેદન, ઠંડીનું વેદન, વેદન કયો કે અનુભવ કયો કે ભોગવટો કયો, બધું એકાર છે, એ ભ્રાંતિગત છે. જ્ઞાન ને ઠંડી ગરમી સ્પર્શતી નથી, જ્ઞાન ઠંડું ગરમ થતું નથી. શરીરમાં 105 ડિગ્રી તાવ હોય ત્યારે જ્ઞાન ને કઈ ટેમ્પરેચર ન હોય, એ શરીરની પર્યાય છે. એવું નથી જ્ઞાનમાં કોઈ ડિગ્રી ફિગ્રી ગરમી ઠંડીની છે નહીં. પણ જીવ પોતે પર પ્રવેશ ભાવ નો અનુભવ કરે છે અને એ પરપ્રવેશ ભાવ સ્વસંવેદનને ઉત્પન્ન થવા દેતો નથી. હવે વિચારો કે પોતાને સ્વસંવેદન રૂપ આત્મજ્ઞાન કેમ ઉત્પન્ન થતું નથી? અહીંથી વિચારો કે પરપ્રવેશ ભાવ એને રોકે છે. કોને રોકે છે? સ્વરૂપ સ્વસંવેદનને રોકે છે. એનો અભાવ થાય ત્યારે સ્વરૂપ સ્વસંવેદન તો આપોઆપ જ થાય, કેમ કે જ્ઞાન તો જ્ઞાનને વેદે છે. જ્ઞાન જ્ઞાનને વેદી રહ્યું છે, પણ પરવેદનની ભ્રાંતિમાં તે તિરોભૂત છે. ભ્રાંતિ જતા તે આવિર્ભૂત થાય છે અને સ્પષ્ટપણે અનુભવ ગોચર થાય છે. આ વાત એમણે બહુ સરસ લખી છે, કેમ કે સ્વસંવેદન સ્વાનુભવના કાળમાં સમ્યક દર્શનની ઉત્પત્તિ છે. જે જીવો સ્વાનુભૂતિ અને સમ્યક દર્શનના અભિલાષી છે, છતાં એને સ્વસંવેદન રૂપ અનુભવ થતો નથી, ત્યારે એને ક્યાં જોવું? કે જ્યાં જ્યાં પરવેદન થતું હોય ત્યાં અવલોકન કરવું. એનું વેદન થાય છે જ્ઞાનમાં, જ્ઞાનનું વેદન છે કે જ્ઞાનમાં જ્ઞેયનું વેદન છે? ઠંડી ગરમી જ્ઞેય છે. જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે કે જ્ઞાનમાં જ્ઞેયનું વેદન છે? વેદન અપેક્ષાએ જ્ઞાનમાં જ્ઞાનનું જ વેદન હોય, અન્ય વેદનનો અવકાશ ત્યાં બિલકુલ નથી. તેમ છતાં વિપરીત અનુભવમાં, મીઠા અનુભવમાં જીવ પરને અનુભવે છે, પરપ્રવેશપણો અનુભવ કરે છે, એમ અજ્ઞાન અને મિથ્યાત્ને સેવે છે અને સ્વસંવેદન ઉપજવામાં એ જ બાધક કારણ થાય છે. એનો પ્રસિદ્ધ ઉપાય ભેદ જ્ઞાન છે, જે સ્વાનુભૂતિનું કારણ છે. પ્રસિદ્ધ ઉપાય ભેદ જ્ઞાન છે. પછી ભેદ જ્ઞાન કેવી રીતે કરવું સ્ટેજ વાઇઝ એ ભેદ જ્ઞાનીઓનો વિષય છે. સીધું ભેદ જ્ઞાન ન થતું હોય એને અવલોકનના સ્ટેજમાંથી ભેદ જ્ઞાનની ઉત્પત્તિ થવાની છે. પર્યાપ્ત માત્રામાં નિજ ભાવોનું અવલોકન એ ભેદ જ્ઞાનનું પ્રી સ્ટેજ છે. અવલોકન કરતા 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 મેચ્યોર થાય એટલે એ ભેદ જ્ઞાનના તબક્કામાં પ્રવેશ કરે. કેમ કે અવલોકન છે એ અનુભવમાં આવતા ભાવોનો અનુભવને જોવો, અનુભવને અનુભવીને જોવો, એનું નામ અવલોકન છે. એટલે પોતાના અનુભવને જોવે છે, અનુભવને જોવે છે ત્યારે એને પ્રથમ તો એવો અનુભવ માલુમ પડે છે કે મને ઠંડી લાગી, મને ગરમી લાગી, મને કડવું લાગ્યું, મને મીઠું લાગ્યું, સુમાળું લાગ્યું, ખરબચડું લાગ્યું, હલકું લાગ્યું, ભારે લાગ્યું, સ્પર્શગુણને પર્યાય, રસગુણને પર્યાય. હવે સમજણમાં એ વાત સ્પષ્ટ છે કે એ પૂદગળના ધર્મો છે, આત્માના નથી. સમજણ વિરુદ્ધ લાગ્યું, લાગ્યું એ સમજણ વિરુદ્ધ લાગ્યું એટલે મારું લાગવું ભૂલ ભરેલું છે એમ સ્વીકારવું રહ્યું. પછી હયાતી પકડે કે હું પણ ક્યાં થાય છે, ત્યારે રાગ વેદનમાં હું પણ પહેલા એને પકડાય છે. શ્રી ગુરુએ એમ કહ્યું કે તારી ભૂલ છે ભાઈ, તારી હૈયાતી જ્ઞાનમાં છે, તારી હૈયાતી રાગમાં નથી. અને યુક્તિથી સમજાવ્યું. યુક્તિ કઈ આપી કે જો તારો રાગ નાશ થાય છે એ વખતે તારો નાશ નથી થતો, રાગ નાશ થયા પછી તું એમ જ કહીશ કે આ હું ઊભો, મારો ક્યાં નાશ થઈ ગયો છે, હું કઈ મરી નથી ગયો. માટે તું રાગમાં તારી હૈયાતી નથી, જો હૈયાતી હોત તો રાગના અભાવમાં તારો પણ અભાવ થાય. યુક્તિથી તો બરાબર સમજાય. હવે વાત રહી અનુભવની, ત્યારે અનુભવને તપાસે છે અને રાગમાં હું પણ જ્યાં સુધી એને લાગ્યા કરે છે, માલુમ પડે છે ત્યાં સુધી વધારે બારીકાઈથી અવલોકન કરવાનો પ્રયત્ન કરે છે કે આ મારી ભૂલ થાય છે, આ મારી ભૂલ થાય છે, મારી સમજણાની સાથે મેળ ખાતી નથી. સાથે સાથે જ્ઞાન પરિણમે છે એને પણ પોતાનું જ્ઞાન જ અવલોકન કરતું જાય છે. બે ચાલતા ભાવનું અવલોકન જ્યારે સારી રીતે ચાલે છે ત્યારે એને ચોક્કસ માલુમ પડે છે કે હું 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 પણ એવો આસ્તિક્ય ભાવ જ્ઞાનમાં ચાલે છે, પણ હું ભૂલેલો છું એટલે રાગમાં હું પણ કરું છું. બાકી સમયસારની 69-70 ગાથાનો આ વિષય છે કે જેવી રીતે ક્રોધાદી ક્રિયા પરિણમતી માલુમ પડે છે તેવી રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડતી નથી. અને જેવી રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે તેવી રીતે ક્રોધાદિ ક્રિયા થતી માલુમ પડતી નથી. એક સમયમાં બે ક્રિયાઓ છે. મિથ્યાત્વ અવસ્થામાં ક્રોધાદિ એટલે રાગાદી ક્રિયામાં હું પણે એ હું છું એવો અનુભવ થતો માલુમ પડે છે, ત્યારે જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાનમાં હું પણ થતું માલુમ પડતું નથી. જે જીવને જ્ઞાનમાં હું પણ થતું માલુમ પડે તે જીવને ક્રોધાદિ ભાવ હોય તો પણ એમાં હું પણ થતો માલુમ ન પડે. બેમાં હું પણ થઈ શકે એવી પરિણમનની પરિસ્થિતિ નથી કે રાગાદી વિભાવમાં પણ હું પણ માલુમ પડે અને જ્ઞાનાદી સ્વભાવમાં પણ હું પણ માલુમ પડે, એવી પરિણમનની સ્થિતિ છે જ નહીં. સ્વસંવેદન નો ઉપયોગ નીકળી જાય છે પણ સ્વસંવેદન ની પરિણતિ રહી જાય છે, એવું બને છે. જ્ઞાન દશામાં જેને સ્વાનુભવ રૂપી આત્મજ્ઞાન થાય છે તેને શુદ્ધોપયોગમાં સ્વસંવેદન જોરથી આવે છે. ક્ષણ માત્રમાં એ ઉપયોગ પલટીને બહાર આવે છે પણ એ વખતે પરિણતિમાં વેદન ચાલુ રહે છે, જ્ઞાનનો ઉપયોગ બહાર જાય છે. પણ એ પરિણતિને ઉપયોગ થઈને આખી અવસ્થા જ્ઞાનની હોવાને લીધે પરિણતિ એક અવસ્થા છે અને ઉપયોગ બીજી અવસ્થા છે, એમ જ્ઞાનની બે અવસ્થા એક સાથે કોઈને નથી હોતી. પણ એક અવસ્થાના બે ભાગ અથવા બે ભાવ થાય છે, એક પરિણતિ રૂપ અને એક ઉપયોગ રૂપ. પરિણતિ સ્વસંવેદન આત્માના અવલંબન અને સ્વરૂપ સાથે જોડાયેલી ચાલે છે જ્ઞાનને વેદન સહિત અને ઉપયોગ બહાર જાય છે. બે થઈને એક આખી પર્યાય હોવાને લીધે એ ઉપયોગ ત્યાં એકત્વ સાધતો નથી. ઉપયોગ બહાર જાય ખરો, ત્યારે તો ઉપયોગ ને પરિણતિ બે એક થઈ ગઈ. એકાકાર અનુભવ કહેવાય છે એને. શું કહેવાય છે? એકાકાર અનુભવ છે. પછી ઉપયોગ બહાર આવી જાય છે. પરિણતિમાં સ્વસંવેદન રહેતું હોવાને લીધે જ્ઞાનીને પરવેદન આવતું નથી. એકત્વ ભાવે અસ્થિર ભાવે જેટલું આવે છે એટલો જ્ઞાની પણ દુઃખી થાય છે. ના, અજ્ઞાનીને પરનું વેદન આવતું નથી પણ એ કલ્પનાને એ સાચું માને છે. કલ્પના તો જ્ઞાની કહે છે, એને તો સાચું જ લાગે છે કે ભાઈ મને અહીંયા દુખે છે એનું હું આ શરીરમાં દુખાવો ઉપયો મને દુખે છે એમાં કલ્પના શું? આ પીડા મારાથી સહન થતી નથી. જ્ઞાની એમ કહે છે ભાઈ તારી કલ્પના છે. ઘણો ફરક છે. જે સ્વસંવેદન રૂપ વેદન છે એ એકદમ તારતમ્ય વિશેષતા વાળું હોય છે. ઉપયોગમાં જે સ્વસંવેદન રૂપ હોય છે ત્યારે રાગનો બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ બંધ થાય છે, એટલે એની તારતમ્યતા ઘણી હોય છે. 100% એટલે તો પૂર્ણ વિતરાગ થઈ જાય એવું નથી, હજી અધૂરું છે. એ પર સ્વસંવેદનની ડિગ્રી છે એ પૂર્ણ નથી, અધૂરી છે. પૂર્ણ સ્વસંવેદન તો કેવળ જ્ઞાનને હોય છે. મુનિ દશામાં ડિગ્રી વધારે વધે છે અને કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સ્વસંવેદન પ્રગટ થાય છે. હા, બુદ્ધિપૂર્વકનો વિકલ્પ હોતા નથી, એટલું સ્વસંવેદન ત્યાં અનુભવ વગર થાય છે. પરિણતિ વખતે અસ્થિરતાથી ઉપયોગ બહાર ગયેલો હોવાથી જેટલો બહાર જાય છે એટલું આકુલતાનું પણ વેદન એને જ્ઞાનીને પણ થાય છે એમ છે. ત્યાં આકુરતા બિલકુલ અનુભવ નથી, એટલે ફેર ઘણો છે. ભેદ જ્ઞાન માં પેલા ભાવવસન આવ્યું હતું, પછી તો અનુભવ આવ્યો, એટલે ત્યાં ભેદ જ્ઞાન સંપૂર્ણ સ્થિતિને પામ્યો. એટલે પછી ઉપયોગ અંદર હોય કે ઉપયોગ બહાર હોય, ભેદ જ્ઞાન બરાબર ચાલે, જુદાપણું બરાબર રહે. ભાવભાષણ પછી જે ભેદ જ્ઞાન ચાલે છે એમાં રાગ તે હું નહીં અને હું જ્ઞાન છું એવું જે ભેદ જ્ઞાન નું પરિણમન છે અંદર માં, એમાં ક્રમ પડે છે થોડો. અને જ્ઞાની ને સમકાળે રહીએ છે ભિન્નતા, અને ભિન્નતામાં ક્રમ પડે છે. આ પ્રશ્ન સોગાનીજી ને પેલો વહેલો પૂછ્યો હતો, સોગાનીજી ના પત્રો વાંચેલા, એ ઉપરથી અનુમાન તો બરાબર થઈ ગયું કે અનુભવ અને સમ્યક દર્શન નો વિષય ટોપ લેવલ નો છે, પણ પ્રત્યક્ષ પરિચય વગર કઈ ઉતાવળ થી કહેવું ન જોઈએ કે જ્ઞાની છે. એમાં કુદરતે અમને આવવાનું છે 2016 ની સાલમાં, 7 વર્ષે આવ્યા. 2009 આવેલા માનસ્તંભ પ્રતિષ્ઠા ઉત્સવ વખતે સોનગઢ, ત્યાર પછી 7 વર્ષ સુધીના આવી શક્યા. 2016 જ્યારે પહેલા વહેલા આવ્યા ત્યારે મારે મળવાનું થયું. મારો પ્રવેશ 2014 ઠીક છે, શરૂઆત 2013 થયેલો, પણ રેગ્યુલર હું 2014 થયેલો. એ દરમિયાન મેં એમના પત્રો વાંચેલા, એમાં એ આવી ગયા એટલે મને સમાચાર આવ્યા. તમારો શું અભિપ્રાય છે? એ લોકો વચ્ચે વાત ચાલી, જેને પત્રો લખેલા એને વાત થયેલી, એ વાત થયેલી. એમાં એમ હતું કે માનસ્તંભ વખતે જયારે આવ્યા ત્યારે એ વાત થયેલી છે, પછી આ પત્ર વ્યવહાર ચાલેલો. તો માનસ્તંભ વખતે જયારે આવ્યા ત્યારે આ લોકોને મળવાનું કારણ એ બન્યું કે લગભગ 5-1 હજાર માણસ સોનગઢ પ્રતિષ્ઠામાં હતું. મકાનો એ વખતે આથી પણ અડધા નહોતા, એટલે મકાનમાં બધાને કઈ ઉતારો આપી શકે એવી પરિસ્થિતિ હતી નહીં, એટલે ખાલી જગ્યામાં તંબુ ઉતાડીને મહેમાનોને ઉતારતા ભાડે તંબુ લઈને. હવે આ નેમિચંદજી પાટણીની સાથે એમને સંબંધ ઓળખાણ, નેમિચંદજી પાટણીને આ ગુલાબબેનને બહેનોને સંબંધ પરિચય, યાત્રાથી 2013 ગુરુદેવની યાત્રાથી પરિચય થયેલો. આ પોતે કુટુંબ સાથે આવેલા એટલે એમને ત્યાં ઉતારો આપ્યો. ઉતારામાં શું છે, દિવસે તો જમવાનો બધાને આરે પંડાલમાં હોય, 2 વખત નાસ્તો પાણી ત્યાં હોય, એટલે ઘરે તો કોઈને રસોઈ કરવાની હોય નહીં. જે પ્રોબ્લેમ થાય રાત્રે સુવાનો થાય તો રાત્રે અગાસી છત ઉપર એમને સુવડાવી દેતા. એ દરમિયાનમાં એ લોકોને ચર્ચા થવા માંડી. ચર્ચામાં એ લોકોનું ધ્યાન ગયું કે આ વાત કંઈક જુદી જુદા જુદા જ પ્રકારથી કરે છે, એટલે એમનું ફેમિલી છતમાં સૂતેલું. આ બધા કુતુલ વૃત્તિ વાળા વધારે બહેનો હતા, એટલે મોડી રાતે જરાક જોવા ગયા કે આ શું ચાલે છે. એટલે ઓલો તો 12 વાગે રાખવી જાય એટલે ધ્યાનમાં બેસી જાય, રડિંગો લગાવીને. આ 1.5 કલાક જોયા કરે પણ ધ્યાનમાંથી છૂટે તારે ને, 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક સુધી બેસે આખી રાત જમાવટ કરે ને. બહુ પુરુષાર્થ હતો. આ ચોંકી ગયા, સોનગઢમાં આવું કોઈ જોયું નથી આપણે. આ વાત કરે છે એમ નહીં, આ તો જામી જાય છે, હાલે નહીં, પ્રતિમા જોઈ લ્યો. એટલે પછી ખોદી ખોદી માંડ્યું પૂછવા, અને ક્ષોપસમવાળા, ક્ષોપસમમાં શું છે કે બેસીને નિશ્રામાં રહેલા સેવામાં એક વખતે લોકો, અને બેસી પાસેથી અનુભવની ઘણી ચર્ચાઓથી જાણ પણ ઘણું કરેલો, સ્વાનુભવને સમ્યક દર્શન કેવું હોય, એટલે એમાં બહુ ચર્ચામાં બહુ હોશિયાર, એવા હોશિયાર કે તમે ખાવ ત્યારે તમારું પરિણમન કેમ ચાલે, તમારો આ વખતે કેમ ચાલે, આ વખતે કેમ ચાલે, વેપાર કરો ત્યારે કેમ ચાલે, ફલાણી વખતે કેમ, બહુ ખોદી ખોદીને પૂછવા વાળા. હા, આમાંનો અંત લઈ લે, પછી એવું લાગે કહી દીધું કોઈ મને અનુભવ વર્તે છે, પણ ગુરુદેવને કેમ એના ઉપર પ્રેમ આવે છે. હા, અમારે ચર્ચાઓ ચાલવા માંડી, મને ખોદી ખોદીને પૂછવા માંડ્યા. પછી આપણે કાગળો વંચાવ્યા, પછી મારા અભિપ્રાય ને કિંમત આવી, એટલે તમારો અભિપ્રાય આપો. એમાં કીધું એમ અભિપ્રાય ન આપો, વાત ટોપ લેવલની છે અનુભવને, એમાં બે મત નથી, પણ પ્રત્યક્ષ મળ્યા વગર હું અભિપ્રાય નહીં આપો. એમાં કુદરતી 2016 આવી ગયા, તરત જ એમનો કાગળ આવ્યો. આજે આવ્યો ને આજના જ પોસ્ટકાર્ડ લખીને કે બીજે દી મળી જાય આપણને ભાવનગર સ્વામગઢ. આપણે જે વ્યક્તિની વાત થઈ હતી એ ન્યાલભાઈ સુગાની વચિંત આવ્યા છે, અને તમે કાગળ મળે એ ભેગા આવી જાજો. તરત જ હું સોનગઢ ગયા, બીજે દિવસે સવારે બપોરે કાગળ મળ્યો, બીજે દિવસે સવારે ગયો વ્યાખ્યાન પહેલાં. તો મને નાવા ધોવાનું બાકી હતું, એટલે મને મેં જરા નીપટ લે, તમે વ્યાખ્યાન કરે ટાઈમ હું ગયા મેં નીપટ લો, બહુ સારું, એટલે હું યોગ્ય વ્યાખ્યાનમાં એમને છોડીને. પછી અમે વાતો કરતાં 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 ઘર સુધી આવ્યા, ઘરે ફળિયામાં ખાટલો ઢાળેલો, લગભગ આસો મહિનામાં આવતા, ઠંડી ગરમી ખાસ ન હોય, બેઠા. એટલે પહેલો પ્રશ્ન આ પૂછો કે સમ્યક દર્શનને સમીપના કાળમાં વેદનાને એવું સરસ ચાલે કે જેવું સમ્યક દર્શન થયા પછી ચાલતું હોય એવું ચાલે, એવું લાગે? એવું લાગે, કેમ કે કાળ ઘટી જાય છે, જ્ઞાનના રાગમાં જે ભેદ પણ છે એનો કાળ ઘટી જાય છે. એટલે છેલ્લા સમય છેલ્લા પીરિયડની અંદર એક ધારું સતત જે ભેદ જ્ઞાન ચાલે એ જેને જ્ઞાન દશા હોય એવું ચાલે. એટલે એને પાછળથી તો સહજ ચાલે છે, તો અહીંયા તો હજી ગુણસ્થાન પહેલું છે, ઓલામાં ચોથું છે, આ બે વચ્ચે શું ફેર છે? એમણે જવાબ આપેલો કે આમાં ક્રમ પડે છે, ઓલામાં ક્રમ નથી પડતો. બસ પહેલો ટેસ્ટિંગ ક્વેશ્ચન મારો આ હતો. પછી મેં એમને બીજો પ્રશ્ન કોઈ પૂછ્યો નથી, એનો અનુભવ હોય તો જ કહી શકે, નહીં તો આ વાત અનુભવ વગર કોઈ બતાવી ન શકે કે આમાં આટલો ઝીણો ફેર પડે છે, સૂક્ષ્મ ફેર પડે છે. બસ પછી તો વાત જુદી થઈ ગયા કે ભાવભાષણ પૂરતી પરિણતિ થઈ જાય છે, એ સ્વરૂપ મહિમાની પરિણતિ થાય છે. એવું છે, પણ છતાં ઓલામાં એક મગની બે ફાળ જુદી થઈ જાય એવું સમકાળે અનુભવ છે. ઓલામાં પ્રયત્નમાં પ્રયત્ન ચાલે છે, પ્રયત્ન દશા છે, ભિન્નતાનો પ્રયત્ન દશા છે, અને એ સતત પ્રયત્ન દશા હોવાથી અને સ્વરૂપની મહિમા ઘણી અત્યંત થઈ ગઈ હોવાથી ત્યાં પણ એક પરિણતિ થઈ જાય છે. હા, એ પરિણતિ અને જ્ઞાન પરિણતિમાં ફરક છે. હા, તારતમ્યતાનો ફરક છે. શું કેમ કે હજી રાગ સાથે એકત્વ ચાલુ છે, હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું, એવો જે વિકલ્પ ચાલે છે પ્રયત્ન દશામાં, એ વિકલ્પ સાથે હજી એકત્વ ચાલે છે, અને જ્ઞાનીને એકત્વ નથી ચાલતું, એટલે તારતમ્યતામાં ફેર પડે છે. આ પ્રયત્ન દશા છે, પેલો પ્રયત્ન સફળ થયો તે દશા છે. આલંબન નથી, પણ છતાંય સાવ આલંબન ન હોય તો એકત્વ એકત્વ છૂટી જાય. એકત્વ વર્તે છે એ જ્ઞાન આલંબન બતાવે છે. નહીં, અબુદ્ધિપૂર્વકનું છે. સ્વરૂપ લક્ષ્મા છે ને ત્યાં હું પણ કર્યું છે, પણ અહીંયા હજી ગયું નથી એટલે એકત્વ વર્તે છે. એ એકત્વ તૂટશે ત્યારે ચોથું ગુણ સ્થાન આવશે. એટલે ભલે નિશ્ચય નયનો પક્ષ થઈ ગયો, નિશ્ચય નયનો વિષયભૂત પોતાનો આત્મા, તે હું એવો પક્ષ થયો, એ નય પક્ષ ગણ્યો. 144 ગાથામાં 143 અને 144માં નય પક્ષ ગણ્યો. અને એવો પક્ષ આવ્યો તેથી શું થઈ ગયું, પ્રશ્ન શું ઉઠાવ્યો કે તેથી શું. ગુરુદેવ બહુ સરસ સ્પષ્ટીકરણ આપતા આવા સૂક્ષ્મ વિષય ઉપર, બહુ સારું સ્પષ્ટીકરણ આપતા. તો કે એ જે વિકલ્પ ઉઠ્યો કે હું જ્ઞાન સ્વરૂપી, હું પૂર્ણ છું, પરમાનંદ રૂપ છું. જ્ઞાનમાં પછી એવો આત્મા છે લક્ષ્મા, પણ આ જે વિકલ્પ ઉઠ્યો એ વિકલ્પની જાત અનંતાનુબંધીની છે એમ કે પાછા. એટલે એમ આચાર્ય કહે છે કે તેથી શું, તેથી શું આ જે અનંતાનુબંધીની જાત છે. અનુભવ થયો પછી અનંતાનુબંધીની જાત નથી, ભલે એ જ વિકલ્પ હોય. ખલાસ થઈ ગયો છે. એટલે એવો સૂક્ષ્મ ફેર છે, પણ છતાં ફેર સારો એવો છે. એક પહેલું ને ચોથું ગુણ સ્થાન છે, અનંતાનુબંધીનો સદભાવ ને અનંતાનુબંધીનો અભાવ છે. છ મહિનાની અંદર, મોડામાં મોડો 6 મહિના, એથી વધારે નહીં રહી શકે. નહીં, પુરુષાર્થ નો થનગનાટ છે એનો, ઠેકડામાં રહેશે પુરુષાર્થ, જાયલોરી નહીં. અનુભવ પછી એથી વધારે પુરુષાર્થ ચાલે. હા, એમાં પુરુષાર્થ જેટલી પરિણતિ તીવ્ર થાય, જેટલી પરિણતિ ઉગ્ર અને જેટલું અવલંબન જોરથી આવે, એ તો વારંવાર અનુભવ આવે. એ પુરુષાર્થ આધીન જ છે. પુરુષાર્થ ને ના, એવું કઈ એનો નિયમ નથી. આનો નિયમ છે, કેમ કે ત્યાં જુદો રહે છે ને જુદો રહેવું એને અનન્ય રુચિ કહે છે. ભાવ ભાષણ પૂર્વક ઉત્પન્ન થયેલી અનન્ય રુચિ, એ રુચિ અન્યપણે રહી શકે એવી નથી. ને અહીંયા અન્યપણું રહે છે એને, એટલે તોડે છૂટકો છે એને. જુદું રહેવું પોસાતું નથી, અને અહીં તો જુદો પડી ગયો છે ને એનો કોઈ વિકલ્પ નથી. પછી પુરુષાર્થની ડિગ્રી તો એના કરતા વધારે હોય છે એમ. જ્યારે પર પ્રવેશનો અભાવ ભાવ થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય, અથવા પોતાના દ્રવ ગુણ પર્યાયને વિચાર કરી, પર્યાયનો વિચાર કરી નિજ પદને જાણે. એટલે કે દ્રવ્ય પણ ભિન્ન છું, ક્ષેત્રે પણ ભિન્ન છું, કાળે પણ ભિન્ન છું અને ભાવે પણ ભિન્ન છું. એ ભેદ નાના પ્રોસેસમાં આવે છે. વ્યાપી વ્યાપકપણે ક્ષેત્રનો અભાવ, વેદ્ય વેદકપણે ભાવનો અભાવ, કાળનો અભાવ, અને પ્રત્યક્ષ ભિન્નતાને અવલોકીને ભિન્ન પડે. અથવા એક જ વાતને અથવા અથવા કહીને સમજાવે છે, અથવા ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે, ઉપયોગમાં ઉપયોગને ન જાણે, જ્ઞાનરૂપ વસ્તુને જાણે. સાકરની મીઠાશમાં સાકરને જાણે, મીઠાની ગાંગડીમાં ખારાશથી મીઠાને જાણે, વસ્તુને પકડે છે. આ વિશેષતા છે. પર્યાય દ્વારા પહોંચ દ્રવ સુધી જાય છે, ઉલટા અનુભવમાં પણ અને સુલટા અનુભવમાં પણ. તમને દ્રાક્ષની સિઝનમાં ખાટી મીઠી દ્રાક્ષ આપે છે, બહુ સારી ક્વોલિટીની. તમે જેવી મોઢામાં એને ચાવવાની શરૂ કરી સ્વાદ લેવાનો, એટલે તમને સ્વાદ ગુણની પર્યાયનો અનુભવ થયો. દ્રાક્ષના પરમાણુને રસગુણની પર્યાયનો સ્વાદનો અનુભવ થયો. તમે શું કહો છો? દ્રાક્ષ બહુ સારી છે ભાઈ, શું કહો છો? દ્રાક્ષ બહુ સારી છે. તમે એમ નહીં કહો કે એનો રસગુણની પર્યાયનો અનુભવ થયો. આખી વસ્તુ ઉપર તમારું જ્ઞાન વ્યૂ જાય છે. એમ જ્ઞાનમાં જ્ઞાન વેદન ઉપર જ્ઞાન નથી રહેતું, ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે. આ જ્ઞાનને મેચ્યોર્ડ જ્ઞાન કહેવામાં આવે છે, પરિપક્વ જ્ઞાન કહેવામાં આવે છે. પ્રેક્ટિકલ જ્ઞાન એનું નામ. અભેદપણે આખી વસ્તુ ઉપર હું પણ થઈ જાય છે, એવી રીતે સહેજે બને છે. જે પોતાના સ્વસંવેદનનો આવિર્ભાવ કરે ઉપયોગમાં, ત્યારે ઉપયોગ છે એ બહાર જતો બંધ થાય છે. અંદરમાં જે જ્ઞાન, સામાન્યમાં જ્ઞાન વેદન છે, એને એ વેદે છે. ઉપયોગ જે પર બાજુ જતો હતો એ એના વેદનને જાણે છે, એના અનુભવને, જ્ઞાન વેદનના અનુભવને જાણે છે. ઉપયોગનો એવો સ્વભાવ છે કે જેને અવલંબીને જાણે ને એમાં તદાકાર થાય. જેમ કે મરચું તીખું ભડકા જેવું હોય અને જેવું ખાય એટલે જાણે આખો આખો હું તીખો થઈ ગયો. આખે આખો જાણે હું તીખો થઈ ગયો. એવું ગળપણમાં, એવું કડવાશમાં, એવું જે તદાકાર એકાકાર દશા થઈ જાય. કેમ કે એને ત્યાં તીખાશનું અવલંબન લીધું. પરદ્રવ હતું, પરદ્રવની પર્યાય હતી, તોય પણ અવલંબન લીધું કે મને થયું, એટલે આખે આખો એવો થઈ ગયો. પ્રવચન સારની એ નવમી ગાથા છે કે ઉપયોગનો આ સ્વભાવ છે. હવે એ ઉપયોગ પલટો મારીને સામાન્ય જે જ્ઞાન એમાં રહેલું, જે જ્ઞાન વેદન, એ વેદન બાજુ વળે છે ઉદ્દેશ ધારણ કરીને કે મારે મારામાં જોવું છે. તો એ સામાન્ય વિશેષથીની એક જ પર્યાય હતી, એટલે એ પોતામાં પોતામાં જોવે છે. એ પોતામાં જતા આખી વસ્તુ પકડે છે, એટલું વેદન નથી પકડતો, વેદનની પર્યાય નથી પકડતો, પણ આખી વસ્તુ પકડે છે. એવું સહજ બને છે, જેમ પેલા પણ દ્રાક્ષ પકડાની એમ, આમાં પણ એમ જ બને છે સહજપણે. એટલે એમ કહ્યું કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન વેદનની પર્યાય અનુભવમાં આવે છે એમ ન કીધું, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. કેમ કે ત્યાં સીધું દ્રવ પર્યાયનો યુગપત અનુભવ થયો. એમ અંદરની અંતર્મુખની પ્રક્રિયા ભજે છે, એ અંતર્મુખપણાનો પ્રોસેસ. એ અહીંયા એમ કીધું કે ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે, અનંત મહિમાનો ભંડાર કોણ? પોતાનું સ્વરૂપ. અનંત મહિમાનો ભંડાર, સાર, સાર એટલે સુખરૂપ, અવિકાર, વિકાર વિનાનો, અપાર શક્તિથી મંડિત, સામર્થ્યનો કોઈ પાર નથી, બે હદ સામર્થ્ય. જ્યાં સામર્થ્યનું ભણ થયું ને ઉપયોગ જેવો ઊંડો ઉતરો, ત્યારે ઉપયોગને થંભી જવું પડે છે એમાં. કેમ કે એવું મહા આશ્ચર્યકારી સામર્થ્ય છે, અને એને તળિયું નથી. અમૃતમય શાંતિ છે, પણ કેટલી કે અનંત નીચે ક્યાંય તળિયું જ નથી આવતું, બેહદ શાંતિ કરી છે. એટલી બધી શાંતિ જોવે ત્યારે ઉપયોગ થંભી જાય. ઓહો હો, ગજબની વસ્તુ છે. એવું મારું સ્વરૂપ છે એવો ભાવ પ્રતિતિ વડે કરે, એવો ભાવ પ્રતિતિ પૂર્વક કરે. કેટલું જાણે એમ નહીં, કેટલું વેદે એમ નહીં, એવો છું એવો પણ સાથે સાથે ભાવ કરે, એ પ્રતિતિને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ નિર્વિકલ્પ પ્રતિતિ રૂપ સમ્યક દર્શન છે. ધ્યાન ધરે નિશ્ચળતા થાય એમ જ્ઞાન જાણે, અને આ વસ્તુનું ધ્યાન ધરવામાં આવે, એકાગ્રત કરવામાં આવે તો ઉપયોગ સ્થિર થઈ જાય. નિશ્ચળ ચંચળતા રહીત ઉપયોગ થાય, એ ધ્યાન સાચું, એ ધર્મ ધ્યાન. બાકી બધા માથા ધ્યાન, આ સિવાયના ધ્યાન બધા માથા ધ્યાન, અપ ધ્યાન અમને કરાવે છે ને ધ્યાન કેન્દ્રોમાં. અહીંયા ચક્કર છે, એક બીજું અહીંયા, ત્રીજું અહીંયા, ચોથું અહીંયા, હાથનું ચક્કર અહીંયા લઈ જાય. મળ્યા હતા ને આપણે દાદરમાં સાધુ મહારાજ, હું આમ કરું છું, ચોથા ચક્કર સુધી પહોંચ્યો છું, ચક્કરમાંથી નીકળી જાવ. હવે એ ચક્કરમાં પડવા જેવું નથી, ધ્યાન કરતા હશે. શાંતિ મળી નથી. વિપશ્યનામાં કરાવે છે, વિપશ્યનામાં કરાવે છે, હાથે હાથ ચક્કર પૂરા કરાવે, અને જીવ પડે છે મિથ્યાતના ચક્કરમાં, બીજું કઈ નથી એમાં. નિજરૂપ જ્ઞાનને જ અનુપમ પદનું સર્વસ્વ જાણે, અને એવું જે આત્મજ્ઞાન છે એ પોતાનું આત્મપદ છે, એનું સર્વસ્વ એ જ્ઞાન જ છે. આવું જે સ્વરૂપ જ્ઞાન એ જ આત્મ અનુપમ આત્મપદનું સર્વસ્વ છે. આ સ્વરૂપના જ્ઞાન વિના પરની માન્યતા કરી સંસારી જીવો દુઃખી થયા અને દુઃખી થાય છે. સેના? સ્વરૂપ જ્ઞાન વિના. જે સ્વરૂપ સમજ્યા વિના પાંચમો દુઃખ અનંત, પહેલી ગાથા એ છે. એ સ્વરૂપના જ્ઞાન વિના પરની માન્યતા, એટલે પરમાં પોતાપણાની માન્યતા કરીને સંસારી જીવ દુઃખ ભોગવે છે. તે પરની માન્યતા કેવી રીતે મટે તે કહેવામાં આવે છે. હવે બીજો પરિગ્રહ વિજ્ઞાનમાં આવશે. અહીંયા પહેલો પરિગ્રહ પૂરો થાય છે, છઠ્ઠા પાનો. કે તે પરની માન્યતા કેવી રીતે મટે એમ પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. ખાસ મહત્વની વાત હોય ત્યાં પોતે પ્રશ્ન ઉઠાવતા જાય છે, જિજ્ઞાસાની સૂચના રૂપે. કે પરની માન્યતા જીવ અનાદિથી કરી રહ્યો છે એ કેમ મટે તે કહેવામાં આવે છે. કે ભેદજ્ઞાન વડે પર અને નિજના અંશ અંશને ન્યારા જાણે. એનો અર્થ એમ છે કે પરના કોઈ અંશમાં પોતાપણું ન જાણે. જેમ કે કોઈ ધ્યાન કરવા બેસે, વિકલ્પ ઘણા પાતળા પડે છે, ચંચળતા ઘટે છે, આ ચક્કરમાં ચંચળતા ઘટે છે, વિકલ્પ પાતળા પણ પડે છે, અને માનસિક શાંતિનો પહેલા ક્યાંય અનુભવ ન થયો હોય એવો થાય છે. એ માનસિક શાંતિ પરભાવ છે. શું છે એ? પરભાવ છે. એનો એક કણ હોય ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ, એને પોતાના નિરાકુળ જ્ઞાન સ્વરૂપથી ભિન્ન જાણે, એનું નામ ભેદ જ્ઞાન. ભેળસેળ ન થવા દે એવું સૂક્ષ્મ પર્યાય પરિણત ભેદ જ્ઞાન હોય છે. ઘણી સૂક્ષ્મતા હોય છે ભેદ જ્ઞાનની પ્રેક્ટિસમાં, એ સૂક્ષ્મતા આવતી જાય છે. ભેદ જ્ઞાન વડે, પર અને નિજના અંશે અંશને ન્યારા ન્યારા જાણે, હું ઉપયોગી જ્ઞાન સ્વરૂપી, ઉપયોગી હું જ્ઞાન સ્વરૂપી, ઉપયોગ સ્વરૂપી મારું ઉપયોગિત્વ ગ્રંથો ગાય છે, જે સદગ્રંથો છે એ મારા ઉપયોગપણાનો મહિમા કરે છે, એના ગીત ગાયા છે. મારું ઉપયોગિત્વ ગ્રંથો ગાય છે, ગ્રંથો ગાય છે હું. તીર્થંકર ભગવાને સમોસરણની મધ્યમાં બેસીને તારા આત્માના જ ગીત ગાયા છે એમ કે છે. આ વરરાજાના ગીત ગાય ને, પછી એની ફેબા હોય તો ગાય ને, એની મોટી બાત હોય ગાય. હે, આ એમ આત્માના ગીત કોણ ગાય છે? ભગવાન તો મોટા છે, મોટા પુરુષ છે તીર્થંકર દેવ, પણ આત્માના ગીત ગાય છે. દિવ્ય ધ્વનિમાં શું કરે છે? તારા સ્વરૂપના ગીત ગાય છે. તું એવો મહાન છો કે ભગવાન પણ તારા ગાણા ગાય, એટલે ક્યાંય તું દીનતા કરીશ નહીં એમ કે છે. ભલે સંયોગો ગમે તે હોય, એ ક્યાં ક્યાં તું છો? તું અંદરમાં ત્રણ રૂપનો નાથ તું પોતે બિરાજે છો, એ તું છો, શા માટે દીનતા કરવી? હું ઉપયોગી, મારું ઉપયોગિત્વ ગ્રંથો ગાય છે, હું દેખું જાણું છું. આ નિશ્ચય બરાબર યથાર્થ કરતા આનંદ વધે. હું મારી શક્તિથી દેખું જાણું છું, એવો જ્યાં બરાબર યથાર્થ નિશ્ચય થાય, એટલે અંદરથી આનંદનો ફુવારો છૂટે. પરમાગમ સારમાં 1002 નંબરનું વચનામૃત ગુરુદેવનું પરમાગમ સારનું સંકલન કર્યું છે ને, 1008 વચનામૃત. ભગવાનના તીર્થંકર દેવના ગુણ 1008 હોય છે. આમ તો 200-500 કરવાની દ્રષ્ટિએ હાથમાં લીધું હતું, પછી વધતું ગયું 1008 ઉતર્યું. એમાં 1002 નંબરનું વચનામૃત છે, બહુ સરસ છે. અધ્યાત્મ પરાગ, અધ્યાત્મ પરાગ નામનું એક પુસ્તક સંકલન થયું હતું. આપણે નતું પ્રકાશન કર્યું, વ્યક્તિગત રીતે કોઈનું પ્રકાશન હતું, પણ મને ગુરુદેવ નામ વચનામૃત બહુ સારા સિલેક્ટ કરીને આપો ને. એમાં સુગાનીજીના હતા, ગુરુદેવના હતા, બેનશ્રીના હતા, શ્રીમદજીના હતા, ચારે જ્ઞાનીઓના હતા. એ રીતે પ્રકાશન એમને આપણે સૂચનાથી બહાર પાડ્યું, આ તમે સિલેક્ટ કરી દીધું. એમાં સિલેક્ટ થયેલું ગુરુદેવની હયાતીમાં, ગુરુદેવને અર્પણ તો કરે. આ વચનામૃત વાંચ્યું તો પોતે એકદમ પ્રસન્ન થઈ ગયા, વાહ ભારે પકડ્યું છે કે. એ વાત એવી છે, વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી હોય? જ્ઞાન ધારા છે ને અંદરમાં સામાન્ય જ્ઞાન, એ વિકલ્પ વિનાની જ્ઞાન વેદના છે. કાંઈ માટે એ વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી હોય? એવા ઉદ્દેશથી, એવી જિજ્ઞાસથી, ચાલતા રાગથી ઉપેક્ષિત થઈને, ઉદાસીન થઈને એ વેદનાનો જ્યાં, પછી શબ્દો યાદ નથી, પણ એ વેદનાનો જ્યાં પકડ આવે છે ત્યાં અંદરમાં ભાવ સ્વરૂપના આનંદના ફુવારા છૂટે છે એમ પોતે વચનમાં લીધું છે. ભાવ સ્વરૂપ હા, એ તો શબ્દો છે, પણ દ્રવ્ય સ્વરૂપ તો વિકલ્પ છે, એ દ્રવ્ય સ્વરૂપ છે, અનુભવ છે તે ભાવ સ્વરૂપ છે.
Thank you.